તારીખ 4/8/1994 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 140 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 194
શ્રી સમયસર કળષ્ટિકા નિર્જરા અધિકારનો 8મો શ્લોક છે. સ્વયં પહેલેથી 140મો કળશ છે. નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિ કેવી રીતે થાય છે, કયા પ્રકારની એમાં જ્ઞાન કળા છે, એ સંબંધનો આ શ્લોક છે. કે સમ્યક દ્રષ્ટિ જીવને મોક્ષ માર્ગીને એ નિર્જરા થાય છે, એ અંદરમાં કેવા પરિણામથી એ નિર્જરા કરે છે એ દર્શાવે છે. એક જ્ઞાયક ભાવ નિર્ભર મહાસ્વાદમ સમાસાદયન સ્વાદમ દ્વંદમયમ વિધાતુમ અસહ સ્વામ વસ્તુ વૃત્તિમ વિદન આત્મા આત્માનુભવ અનુભાવ વિવશો દ્રશ્યદ વિશેષોદયમ સામાન્યમ કલયન કિલેશ સકલમ નાનમ નયતિ એકતા. અર્થ: એષ આત્મા સકલમ જ્ઞાનમ એકતામ નયતિ. એષ આત્મા એટલે વસ્તુ રૂપ વિદ્યમાન અર્થાત ચેતન દ્રવ્ય. જેટલા પર્યાય રૂપ પરિણામો છે જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરેવ જ્ઞાન, કેવળ જ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પ રૂપ પરિણામો છે જ્ઞાન, તેને નિર્વિકલ્પ રૂપ અનુભવે છે. શું છે? સમ્યક દ્રષ્ટિ જીવને નિર્જરા છે. અધિકાર સમ્યક દ્રષ્ટિનો છે. એ સમ્યક દ્રષ્ટિ આત્મા કેવી રીતે પરિણમે છે કે જ્ઞાનના જે 5 ભેદો છે એને વિકલ્પ કયા છે. એ અનેક ભેદો રૂપે પરિણમો છે જે જ્ઞાન અથવા પરિણમે છે તે જ્ઞાન, તેને નિર્વિકલ્પ રૂપ અનુભવે છે. વિકલ્પ રૂપ નથી અનુભવતા, ભેદ રૂપ નથી અનુભવતા, પણ નિર્વિકલ્પ રૂપ અનુભવે છે. એટલે એને સામાન્યપણે અનુભવે તો નિર્વિકલ્પ થાય, વિશેષપણે અનુભવે તો અનેક જ્ઞાયકારો એની અંદર હોય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન થી કેવળ જ્ઞાન સુધીમાં બધે અનેક જ્ઞાયકારો છે, પણ એ રૂપ પોતાના જ્ઞાનને અનુભવતા નથી. એકતામ એક રૂપ પણે એકત્વ પણે અનુભવે છે. એની પહેલા નથી કળશ એટલે તો વિષય તો એ ચાલે છે. એટલે જ્ઞાનના ભેદોને અને જ્ઞાનના જ્ઞાયકારોને જ્ઞાનાકારોને જ્ઞેય અનુસાર થતા આકાર તે જ્ઞાનાકારો છે. એને ગૌણ કરીને એકરૂપ જ્ઞાનને મુખ્ય કરીને જ્ઞાનને નિર્વિકલ્પ રૂપ અનુભવે છે. એ પ્રકારે અનુભવવાની જે કળા છે એ સમ્યક જ્ઞાનની કળા છે. પોતાને કેવી રીતે પોતે અનુભવે એ અનુભવવાનો ઉદ્દેશ છે અહીંયા. મને મારે કેવી રીતે અનુભવવું છે, પર્યાયમાં રાગ પણ છે એ રૂપે અનુભવતા નથી. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકારો છે જ્ઞાયાકાર અનુસાર એ રૂપે પણ અનુભવતા નથી. પણ એક એક તરફ એકતામ નયતી 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 એટલે લઈ જાય છે, એકતા પ્રત્યે લઈ જાય છે, એકત્વપણે નિર્વિકલ્પણે લઈ જાય છે. નયતી એટલે દોરી જાય છે. શું? એકત્વ પ્રત્યે દોરી જાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનના ભેદોને ગૌણ કરીને એકત્વ પ્રત્યે લઈ જાય છે. આવું કાર્ય કરે છે અંદરમાં. દ્રષ્ટાંત આપે છે ભાવાર્થમાં. ભાવાર્થ આમ છે કે જેવી રીતે ઉષ્ણતા માત્ર અગ્નિ છે, તેથી દાહ્ય વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે. અગ્નિ ઉષ્ણતા માત્ર અગ્નિ છે એમ જ્ઞાન માત્ર આત્મા છે જેમ ઉષ્ણતા માત્ર અગ્નિ છે, એમ જ્ઞાન માત્ર આત્મા છે, એમ લેવું છે. પછી અગ્નિ ભલે ખડને બાળે ત્યારે ખડના આકારે હોય, આકારે હોય, છાણાના બાળે ત્યારે છાણાના આકારે હોય, લાકડાને બાળે ત્યારે લાકડાને આકારે. પણ અગ્નિનું સામાન્ય સ્વરૂપ કે ઉષ્ણતા માત્ર, એને કોઈ આકાર નથી. જેવી રીતે ઉષ્ણતા માત્ર અગ્નિ છે, તેથી દાય વસ્તુને બાળતો થકો, દાય વસ્તુ એટલે બળવા યોગ્ય, એને દાહ્ય કહે છે. બળવા યોગ્ય હોય તો કંઈક પથ્થર ન બળે, લોખંડ ન બળે, પણ લાકડું છાણું બળે. દાહ્ય વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે, દાહ્ય વસ્તુના આકારે પરિણમે છે. તેથી લોકોને એવી બુદ્ધિ ઉપજે છે, લોકોને એટલે નથી સમજતા એને, કે કાષ્ટનો અગ્નિ, આ તો લાકડાનો અગ્નિ છે, આ છાણાનો અગ્નિ છે, આ ત્રણ એટલે ઘાસનો અગ્નિ છે. પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે. અગ્નિનું એવું મૂળ સ્વરૂપ નથી. લાકડા રૂપે, લાકડાના આકારે, ઘાસના આકારે એવું કંઈ અગ્નિનું મૂળ સ્વરૂપ નથી. અગ્નિનું સ્વરૂપ વિચારતા ઉષ્ણતા માત્ર અગ્નિ છે. એ બધા અગ્નિમાં ઉષ્ણતા માત્ર પણ એટલો જ અગ્નિ છે. આકારને ગૌણ કરી નાખો, ભલે એ રૂપે અગ્નિ પરિણામ હોય તો પણ છાણાને બાળતા છાણાના આકારે થયો અગ્નિ, અગ્નિનું એ મૂળ સ્વરૂપ નથી, માટે એને ગૌણ કરવું એમ કે છે. એમ જ્ઞાન જ્ઞેયોને જાણતા જ્ઞેયના જ્ઞેયના આકારે પરિણામો, પણ એનું મૂળ સ્વરૂપ એવું નથી એમ કે છે. કેમ કે એ આકાર તો વિલીન થઈ જશે, એવો જે આકાર છે એ વિલીન થઈ જશે. મૂળ સ્વરૂપ હોય તો વિલીન ન થાય, નાશ ન પામે, મૂળ સ્વરૂપનો નાશ ન થાય. જ્યારે જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર જે છે એ પ્રકારનો નાશ થાય છે. અગ્નિનું સ્વરૂપ વિચારતા ઉષ્ણતા માત્ર અગ્નિ છે, એક રૂપ છે. ઉષ્ણતા માત્ર અગ્નિ છે અને એક રૂપ છે. એ ઉષ્ણતા પણ તો એક રૂપ છે. કાષ્ટ છાણા તૃણ એ અગ્નિનું સ્વરૂપ નથી, એ કોઈ અગ્નિનું સ્વરૂપ નથી કાંઈ. અથવા એવો આકારે પણ અગ્નિનું મૂળ સ્વરૂપ નથી, એ ક્ષણિક પરિણમન છે એવા આકારે એનું. કેવી રીતે જ્ઞાન ચેતના પ્રકાશ માત્ર છે, તેવી રીતે જ્ઞાન છે એ ચેતના પ્રકાશ માત્ર છે એમ અહીંયા લીધું. શું અનુભવ પ્રધાન વાત લેવી છે એટલે ચેતના શબ્દ નાખ્યો છે. ચેતવું એટલે અનુભવવું. તેવી રીતે જ્ઞાન તે ચેતના પ્રકાશ માત્ર છે, અનુભવ માત્ર તે જ્ઞાન. જાણે તે જ્ઞાન એમ ન લીધું અહીંયા, અનુભવ કરે તે જ્ઞાન. શું જ્ઞાનનું સ્વરૂપ? શું તો કે એકાંત અનુભૂતિ માત્ર, એકાંત શુદ્ધ અનુભૂતિ માત્ર, શુદ્ધ અનુભૂતિ માત્ર. કોઈનો બીજાનો પણ અનુભવ કરે એમ નહી. જ્ઞાન સ્વયંનો એકલો, એકાંત એટલે એકલો, સ્વયંનો શુદ્ધ એટલે સ્વયંનો જ, માત્ર સ્વયંનો જ અનુભવ કરે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એવી રીતે સ્વરૂપને અનુભવમાં લેવો જોઈએ. ચેતના પ્રકાશ, પ્રકાશ એટલે પ્રકાશનો અર્થ જ અનુભવ, સ્વસંવેદન થાય છે. પ્રકાશ માત્ર, ચેતના પ્રકાશ એટલે ચૈતન્યનો અનુભવ માત્ર, એટલું જ્ઞાનનું સ્વરૂપ છે. ચૈતન્યનો અનુભવ માત્ર એટલું જ જ્ઞાનનું સ્વરૂપ છે. જાણવા વાળું કાઢી નાખવામાં સ્વરૂપમાંથી. કેમ કે જાણવામાં જે જે જાણે છે તેવું પરિણમન કાયમ રહેતું નથી, કેવું જ્ઞાનમાં નથી રહેતું. કેમ સામે અહીંયા જ્ઞેયો પલટાય છે તો અહીંયા જ્ઞાનાકારો પલટાઈ જાય છે. મૂળ સ્વરૂપ તો એકરૂપ છે, અવલંબન ને યોગ્ય છે તો એકરૂપ સ્વરૂપ છે. જે વિનાશ પામે એનું સ્વરૂપ નહીં, વિનાશ પામે એવું એનું સ્વરૂપ નહીં એમ લેવું છે. ઘણી વાર તો એને અધ્યાત્મ દ્રષ્ટિમાં અશુદ્ધિ પણ કહેવાય છે. જે અનેક જ્ઞાકારો મેચકપણે થાય છે તો કે મેચકપણું છે એટલું અશુદ્ધિ છે. જાઓ કેમકે મૂળ સ્વરૂપ એવું નથી, શુદ્ધ સ્વરૂપ એવું નથી, માટે અશુદ્ધ જાણ. શુદ્ધ સ્વરૂપ એવું નથી, માટે અશુદ્ધ. કાષ્ટ છાણા તૃણ અગ્નિનું સ્વરૂપ નથી, તેવી રીતે જ્ઞાન ચેતના પ્રકાશ માત્ર છે. જ્ઞાન ચૈતન્યના અનુભવ સ્વસંવેદન માત્ર છે. જ્ઞાન કેટલું છે કે સ્વસંવેદન માત્ર, પણ એટલું જ્ઞાન છે. સમસ્ત જ્ઞેયને જ્ઞેય વસ્તુને જાણવાનો સ્વભાવ છે, તેથી સમસ્ત જ્ઞેય વસ્તુને જાણે છે. જાણતું થકું જ્ઞેયાકાર પરિણમે છે, તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઉપજે છે કે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અભિજ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન એવા ભેદ વિકલ્પ બધા જૂઠા છે. જ્ઞાની જે લીધું છે ને, કે અજ્ઞાની જીવને એવી બુદ્ધિ જોઈએ જેવું શુદ્ધિ અશુદ્ધિ છે. સમસ્ત જ્ઞેય વસ્તુને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, તેથી તે જ્ઞેય વસ્તુને જાણે. જાણે ત્યારે જ્ઞેયાકારે પરિણમે. શું એ પ્રકાર જોઈને અજ્ઞાનીને એવી બુદ્ધિ ઉપજે વેદ વિકલ્પ વાળી. પણ એ બધા વિકલ્પ જૂઠા છે, એવા વેદ વિકલ્પ બધા જૂઠા છે. કેમ કે જ્ઞેયની ઉપાધિથી મતિશ્રુતૌધિના વિકલ્પ ઉપજ્યા છે. કારણ કે જ્ઞેય વસ્તુ નાના પ્રકારે છે, જેવા જ્ઞેયનો જ્ઞાયક છે તેવું જ નામ પામે. ઘડાને જો ત્યારે ઘટનું જ્ઞાન ઘટ જ્ઞાન કહેવાય છે, ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, આકાશ જ્ઞાન એમ કહેવાય છે. વસ્તુ સ્વરૂપનો વિચાર કરતા જ્ઞાન માત્ર છે. નામ ધરવું બધું મૂળ વસ્તુ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો એ બધા વિકલ્પ જૂઠા છે. એ વસ્તુનું મૂળ સ્વરૂપ એવું નથી, બદલી જાય, ફરી જાય, નાશ પામી જાય એવું વસ્તુનું મૂળ સ્વરૂપ. મૂળ વસ્તુ શાશ્વત છે, પ્રકાર છે, તો એ પ્રકારે રહીએ એ બધું એની સાથે મેળ ખાય. બાકી ફેરફાર થાય એની સાથે મેળ ખાતો નથી. એમ સીધું લઈ લેવું. સમીસાર ની સાથે ગાતા પર્યાય જ નથી, પર્યાય રહીત દ્રવ્ય છે. શક્તિ માં એમ થતું છે ડાયના આકારે. દાખલો નથી લીધો, ડાયના આકારે થવાથી અગ્નિને ધર્મ કહેવાય છે. જ્ઞાયક અવસ્થામાં જ્ઞાયક પણ જે જણાયો એમ, નિયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક પણ જણાયો, નિયાકાર અવસ્થામાં જ્ઞાયાકાર પણ ન જણાયો, એકરૂપ જ્ઞાયક પણ જણાયો. તે સ્વરૂપ પ્રકાશ ની અવસ્થામાં પણ એમ જ જણાયો, એ વખતે એક સરખો જણાયો એમ કે છો. જ્ઞાનીને જ્ઞેયાકાર જાણતા પણ જ્ઞાયક જણાય છે, અને સ્વરૂપ પ્રકાશનના કાળમાં પણ જ્ઞાયક જ જણાય છે. બંને વખતે એક પ્રકારે જ્ઞાયક જ જણાય છે એમ લેવું છે. એ જ્ઞાનનો વિષય છે, શુદ્ધનીનો વિષય છે, અને એ શ્રદ્ધાનો વિષય છે. એટલો જ સ્વરૂપનો વિચાર કરતા જ્ઞાન માત્ર છે. નામ ધારવું જૂઠું છે. શું નામ તાળવું એ બધું જૂઠું છે. આવો અનુભવ નવો અનુભવ લીધો. આવો અનુભવ તે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ છે. એવો જે અનુભવ થયો એને જ્ઞાન નો અનુભવ કહો કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કહો, બંને એક જ વાત છે. કેમ કે એવું સ્વરૂપ છે અને ત્યાં સ્વરૂપ નું અવલંબન આવે છે. એવા એકરૂપ જ્ઞાન નો અનુભવ કરતા અને કાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવ નું અવલંબન આવે છે, માટે એને એની સન્મુખ થાય છે, એનો આશ્રય લેવાય જાય છે, માટે એને શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કહેવામાં આવે છે. અનુભવ તો પર્યાય નો થાય, પણ અવલંબન ને મુખ્યતાથી સ્વરૂપ નો અનુભવ છે એમ પણ કહેવામાં આવે છે. સ્વરૂપ નો અનુભવ છે કે અનુભવનાર પર્યાય દ્રવ્ય ને અડે છે એમ નથી, સ્પર્શે છે એમ નથી, પણ સન્મુખ જરૂર થાય છે અને તદાકાર જરૂર થાય છે. બાકી દ્રવ દ્રવ્ય રહે છે અને પર્યાય પર્યાય રહે છે. આવો અનુભવ શુદ્ધ સ્વરૂપ નો અનુભવ છે. કી રીતે? નિશ્ચય થી એમ જ છે, ખરેખર એમ જ છે એમ કે છે. આ ખરેખર વસ્તુ સ્થિતિ આ પ્રકારે છે, બીજા પ્રકારે વસ્તુ સ્થિતિ નથી. આ જ્ઞાને કેવી રીતે જ્ઞાન કળામાં પરિણમન કરીને નિર્જરા કરે છે એ વાત કરી. નિર્જરાધિકારમાં જ્ઞાનીનું સ્વરૂપ દર્શાવ્યું છે. મુમુક્ષુ ને પ્રયોજન કેટલું એ વિચારવાનું આમાં. જ્ઞાનીનું સ્વરૂપ આવું છે તો એ પ્રકારનું અનુસરણ કરવું તે મુમુક્ષુ નું પ્રયોજન છે. નિયાકારો ને ગૌણ કરવા, જ્ઞાન ના ભેદો ને ગૌણ કરવા અને એકરૂપ જ્ઞાન નો અનુભવ કરવો એ પણ મુમુક્ષુ ને પણ એ જ કર્તવ્ય છે જે જ્ઞાની કરી રહ્યા છે. સાથે સાથે લેવું, નહીતર શું થાય કે જ્ઞાન દશાનો વિષય મુમુક્ષુની ભૂમિકાનો તો વિષય નથી. સ્વાધ્યાય તો આપણે જે સામે વિષય ચાલે એનો જ કરવાનો આવે. સામે જે શાસ્ત્ર વાંચીએ એનો જે વિષય ચાલતો હોય એનો આપણે સ્વાધ્યાય કરી દઈએ, અર્થ કરીએ, ભાવાર્થ કરીએ, પરમાર્થમાં છે એ પણ લઈ લઈએ. પણ જ્યાં સુધી પોતાની વર્તમાન ભૂમિકાના પ્રયોજનને અનુસરીને ન વિચારવામાં આવે ત્યાં સુધી એ સ્વાધ્યાય પ્રયોજન સાધક થતો નથી. સ્વાધ્યાય કરો અને પ્રયોજન સાધક ન થાય તો એ સ્વાધ્યાય શું કામ નહીં, તો બેકાર ગયો. એમ ક્રિયાકાંડી લોકો ક્રિયા કરે છે. ભક્તિ પ્રધાનતા વાળા બે ચાર પદ ગાય, કેટલાક બે ચાર કલાક ની ભક્તિ કરી નાખે છે. હવે સ્વાધ્યાય કરવા વાળા સ્વાધ્યાય કરી નાખે, શું ફેર પડ્યો? ક્રિયાકાંડ તો ઉપસંજ્ઞાએ થાય છે સંપ્રદાયમાં, ભક્તિ પણ ઉપસંજ્ઞાએ મોટા ભાગે થાય છે. કોકની વાત જુદી છે, બાકી તો ઉપસંજ્ઞાએ થાય છે. સ્વાધ્યાય ઉપસંજ્ઞાએ થાય તો એનું એ થયું હતું, એવા બે થયા કે જુદો ન પડ્યો. સ્વાધ્યાયમાં વિશેષતા એ છે કે પ્રયોજન ભૂત શું અને અપ્રયોજન ભૂત શું એની ચર્ચા થાય છે, એટલી વિશેષતા છે. એ પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત ના વિષયને ચર્ચા વિના એમ પણ સ્વાધ્યાય કરી લેવામાં આવે અને આ જ્ઞાની ની ભૂમિકા નો વિષય છે ને પોતાને જ્ઞાની ની ભૂમિકા નથી તો પછી એને તો કઈ લાગતું વળગતું રહેતો નથી. રોટી ખાતર આપણે સ્વાધ્યાય કરી લીધો, ચાલો હવે આપણે ગુરુવારે સાંજે બાકી છ દિવસ સવારે એક કલાક બેસીને સ્વાધ્યાય કરવો, જે શાસ્ત્ર વાંચતા હોય એ શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરીને વાંચવું, સાંભળવું, થોડું ઘણું પૂછવું, વાંચના શ્રવણ પૂછપરછના અને શ્રવણ કરવું, થઈ ગયો સ્વાધ્યાય. ઓક્ષંગનાની નિવૃત્તિ ન થાય, ઓક્ષંગના મટે નહીં. ઓક્ષંગના ત્યારે મટે કે ચાલતા વિષયનો અનુસંધાન પોતાની ચાલતી વર્તમાન વર્તતી ભૂમિકા સાથે કરવામાં આવે તો નહીં, એમને મોક્ષના રૂઢિગત પણ સ્વાધ્યાય થઈ જાય. એટલે ઓલા બે માં ત્રીજાનો ફેરફાર છે ન ગણાય, ન થાય, એની કક્ષામાં એની કોટીમાં ભળી ગયો પોતે. પછી આ એક ક્રિયાકાંડ છે, થવણી લઈને શાસ્ત્ર લઈને બેસવું એટલી ક્રિયા થઈ, તે ક્રિયાકાંડ થયું, બીજું શું થયું? એમાં કઈ બીજું બધું ઓલા ક્રિયાકાંડ ને આ ક્રિયાકાંડ માં ફેર ન રહ્યો જો પ્રયોજન ને લક્ષમાં લેવામાં ન આવે તો. કોઈ ધ્યાન ખેંચ્યું છે એટલા માટે દરેક વખતે આ પ્રશ્ન કાઢવો જોઈએ, ઉપસાવવો જોઈએ, ઉખેડવો જોઈએ. તો વાત તો થઈ, આ જ્ઞાને આ રીતે કરે છે. સકલમ જ્ઞાનમ એકતામ નયતિ, બધા જ્ઞાન ને સકલ જ્ઞાન ને મતિ સુરધવજી મનોપ્રિય કેવળ બધા એની એકતામાં લઈ જાય છે. સારી વાત છે, ને તેથી તેમને નિર્જરા પણ થાય છે. રાજા પોતાના મહેલ માં બેઠા બેઠા ખાજા ખાય, એમાં ગરીબ માણસ ના હાથમાં શું આવે? ભિખારી ના હાથમાં તો કઈ ન આવે. રાજા છે માટે ખાજા ખાય છે, કેમ કે એની મહેનત કઈ પૈસા નો છૂટવો નથી. પણ જેને મટકું રોટલો નથી મળતો એનું શું હવે? આ સવાલ છે. નાની તો જ્ઞાન કરે છે, આનંદ કરે છે, બહુ સારી વાત છે. એમને નિર્જરા થાય છે, સુધી વધે છે, બહુ સારી વાત છે. આપણા દાળિયા શું છે એમાં? દરેક વખતે આ કાઢવો જોઈએ સ્વાધ્યાય પદ્ધતિમાં. સ્વાધ્યાયની પદ્ધતિ કેવી હોવી જોઈએ એના ઉપર વિચાર થયો. અનુભવ શીલાત્મા એટલે ધર્માત્મા, એ સ્વાનુભવ કરે છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. આત્મા કેવો છે? એક જ્ઞાયક ભાવ નિર્ભર મહાસ્વાદમ સમ આસાદયન. એક એટલે નિરેકલ્પ એવું જે ચેતન દ્રવ્ય, તેમાં અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે અણાકુર લક્ષણ સૂક્ષ્મ, તેને આસ્વાદ તો થકો. મહાસ્વાદ, મહાસ્વાદમાં અર્થ કર્યો છે અનાકુળ લક્ષણ સુખ. શું કહે છે કે એક એટલે નિર્વિકલ્પ, એક નો અર્થ શું છે? જેમાં બે પણ નથી, વિકલ્પ નું પણ બે પણ નથી, નિરાકાર નું પણ બે પણ નથી. નિર્વિકલ્પ એવું જે ચૈતન્ય દ્રવ્ય મૂળ સ્વરૂપે, કેમ કે એમાં તો સામર્થ રૂપે છે એટલે એમાં વિકલ્પ નો અવકાશ જ નથી. નિર્વિકલ્પ એવું જે ચૈતન્ય દ્રવ્ય, તેમાં અત્યંત મગ્ન પણ, એ રૂપ હું છું, હું શુદ્ધ ચૈતન્ય માત્ર છું, એવું જે પોતાનું મગ્નપણું, અંતર્મગ્નપણું, એ અંતર્મગ્નપણું થવાથી ઉત્પન્ન થયેલું જે અનાકુળ લક્ષણ સુખ, એનાથી નિરાકુળ શાંતિ સુખ આનંદ આદિ ની ઉત્પત્તિ થઈ. એને આસ્વાદ તો થકો, એને આસ્વાદ કરનાર છે. શું આમાં હારે વાર લીધું? કે જયારે જ્ઞાન પોતાના શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરે છે, ત્યારે એ નિરાકુળ લક્ષણ સુખ નો પણ સારી રીતે સ્વાદ લે છે, મહાસ્વાદ લે છે, કે સારી રીતે સ્વાદ લે છે. કેમ સારી રીતે સ્વાદ લે છે? કે વેદના હોય તો વેદના છૂટી જાય છે, નારકી ને નારકી ની વેદના છૂટી જાય, મનુષ્ય ને મનુષ્ય ની વેદના છૂટી જાય, પિરિંચ ને વેદના છૂટી જાય. બીજું બધું છૂટવું મુશ્કેલ છે, વેદના થી છૂટવામાં મુશ્કેલ છે, છૂટી જાય છે. એવું છે અનુભવ શીલાત્મા, નિર્વિકલ્પ એવું જે ચૈતન્ય દ્રવ્ય, તેમાં અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે અનાકુળ સુખ લક્ષણ સૌખ્ય, તેને સારી રીતે સમ આસાદયન, સારી રીતે આસ્વાદ તો થકો. શું? એવા મહાસ્વાદ ને સારી રીતે અંતર મગ્ન થઈને, એકાકાર થઈને, તલ્લીન થઈને, એકાગ્ર થઈને અનુભવ કરે છે સુખ નો. કે જે સુખ પાસે દેવલોકના ઇન્દ્રોના સુખ બધા પણ હડેલા તરણા જેવા લાગે, એવું એ સુખ છે. જગતમાં જગતના બધા પદાર્થો જે સુખના નિમિત્તો કહેવાય છે, તે આ સુખ પાસે, આ સુખની બરાબરીમાં દુઃખના નિમિત્તો કહેવાય છે. જેમ કે એક સમય દ્રષ્ટિ ઇન્દ્ર લઈએ, સૌધર્મ ઇન્દ્ર સમય દ્રષ્ટિ છે, ભગવાન ના પંચ કલ્યાણ કરવા આવે છે ને સૌધર્મ ઇન્દ્ર, તો એને જયારે ઇન્દ્ર સભાનો સમય થાય ત્યારે એને ઇન્દ્રાસન ઉપર બેસવાનો વિકલ્પ આવે. એ વખતે દુઃખ ને અનુભવે છે. લોકો એમ સમજે કેવું દૈવી ઇન્દ્રાસન છે એના ઉપર, એવા દૈવી અલંકારો અને દૈવી પોશાક પહેરી ને ઇન્દ્ર બેસે. દેવો તો બધા એવા રૂપાળા હોય છે, પાછા બધી રીતે બધું સારું લાગે. એ બધા અલંકાર, વસ્ત્રો, રૂપ, ઇન્દ્રાસન, જેટલા પદાર્થો સુખના કહેવાય છે એ બધા એને દુઃખરૂપ ભાષે, દુઃખના નિમિત્ત ભાષે છે. દુઃખરૂપ એટલે દુઃખના નિમિત્ત રૂપ ભાષે છે એટલે લાગે છે, કેમ કે એ વખતે એનો ઉપયોગ એ બાજુ ખેંચાઈને જાય છે અને કોઈ પ્રકારનો રાગ થાય છે, જે રાગથી આકુલતા ઉત્પન્ન થાય છે અને એ આકુલતા પ્રત્યક્ષ દુઃખરૂપ હોવાથી સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રના જ્ઞાનમાં પ્રત્યક્ષ દુઃખરૂપ અનુભવાય છે. કેમ કે દુઃખરૂપ છે માટે દુઃખરૂપ અનુભવાય છે. બીજા જે દેવો એની સભામાં હોય મિથ્યા દ્રષ્ટિ, એને એમ થોડો ઓહો ઇન્દ્ર કેટલો સુખી છે, ઠીક ઇન્દ્ર નો જીવ કેટલો બધો સુખી, આપણને તો કઈ નથી એની પાસે, એને કેવું બધું છે, આવે ત્યાં બધા ઉભા થઈ જાય, એને પધારે એને ઇન્દ્ર સભામાં ત્યાં બધા ઉભા થઈને માન આપે, કેટલાક બધું એની સ્તુતિ કરવા લાગે, એવું બધું ઘણું ચાલે ત્યાં નાટક. આનો જીવ બીજે છે, એનો એનો જીવ એમાં ક્યાંય છે, કેમ કે મહાસ્વાદ ને આસ્વાદે છે, મહાસ્વાદ ને સારી રીતે આસ્વાદે છે, માટે માટે એમ છે. ભૂલી કેવું છે જ્ઞાની, એ દ્વંદ્વમય સ્વાદું વિધાતું અસ્વભાવમ, કર્મના સંયોગથી થયું છે વિકલ્પરૂપ આકળતા રૂપે સ્વાદ, અર્થાત અજ્ઞાની જેમ સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે. જોયું, જે કર્મના સંયોગ થી વિકલ્પ ઉમજો એને અજ્ઞાની જેમ સુખ કરીને માને છે કે ઇન્દ્ર ને કેવું સુખ છે, બધાના ઇન્દ્રસન ઉપર આવીને બેસે, બધા એની સ્તુતિ કરે, આટલું માન આપે, પરંતુ દુઃખરૂપ છે. એવું જે ઇન્દ્રિય વિષય જનિત સુખ જગતના જીવો જેને સુખ માને છે આ ખરેખર દુઃખ છે, વાસ્તવિકપણે દુઃખ છે, તેને અંગીકાર કરવાને અસમર્થ છે, તેને એ દુઃખને આત્મસાત કરવા માટે તે અસમર્થ છે, એ દુઃખને વાલો ગણવા માટે તે અસમર્થ છે, અથવા દુઃખને સુખરૂપે જાણવા માટે તે અસમર્થ છે. જ્ઞાન દશામાં એવી ખોટી કલ્પના ન થાય. દ્વંદ્વમય એટલે કર્મ ના સંયોગ થી થયેલ છે વિકલ્પ, દ્વંદ્વ એટલે બે પણ કર્મ સંયોગ થી થયું, કર્મ ના નિમિત્તે થયું. આકુલતા રૂપ સ્વાદ છે એનો, કેવો સ્વાદ છે એ દ્વંદ્વમય સ્વાદ છે, આકુલતા રૂપ સ્વાદ છે એટલે દુઃખરૂપ છે. અજ્ઞાની જન ભલે સુખ કરીને માને છે તો પણ એ દુઃખરૂપ છે. એવું જે ઇન્દ્રિય વિષય જનિત સુખ તેને અંગીકાર કરવાને, અંગીકાર કરવો એટલે આત્મામાં એને પોતા રૂપે અનુભવવાને એને અંગીકાર કર્યું કહેવાય, અસમર્થ છે, એમ કરી જ ન શકે એમ કે છે. કરવા ધારે તો પણ કરી જ ન શકે. કોઈ બાઈને બેનને એમ કહો તમે કે આપણે છોકરો બહુ સારો છે, બાળક બહુ સારું છે, તમે એને તમારો દીકરો માની લ્યો ને, માની લઈએ એનો, મારે તો મારો દીકરો છે એના ઉપર મને વાલ આવે છે. તારકા ઉપર એવો વાલ ક્યાંથી લાવો, લાવો ક્યાંથી એમ કે છે, અસમર્થ છે એમ કરવા માટે. શું અસમર્થ છે? જ્યાં પારકા પણ દેખાય છે ત્યાં તે અસમર્થ છે એમ કરવા માટે, સમર્થ નથી, કરવા ધારે તો પણ કરી ન શકે. કૃત્રિમ પ્રેમ ગમે એટલો દેખાડે પણ એના બાળક ઉપર એને જેટલો વાલ આવે, પછી દીકરો દીકરી ગમે તે હોય, એટલું એને પાડોશીનો ગમે એવો એના કરતા સારો હોય, રૂપાળો હોય, ગુણવાનો હોય, ભણવામાં હોશિયાર હોય, બધું ચાલો હાલો આપણે કબૂલ. હે આવે અશક્ય છે લાવવું હોય તો, પણ તે પોતાપણું કરવું અશક્ય છે. એમ વિકલ્પ રૂપ ભાવમાં જ્ઞાની ને પોતાપણું કરવું અશક્ય છે. આવી વાત છે. ભાવાર્થ આમ છે કે વિષય કષાય ને દુઃખરૂપ જાણે છે. શું એ વિષય કષાય દુઃખરૂપ છે એને દુઃખરૂપ જ જાણે છે, એને સુખરૂપ જાણે કેવી રીતે, દુઃખ નો અનુભવ થતો એમાં સુખ ની કલ્પના કરે કેવી રીતે, એમ કે છે. જ્ઞાન દિશામાં તો દુઃખ દુઃખ રૂપે જણાતું નથી અને સુખ ની કલ્પના કરી બેઠો છે, એમ ગડબડ છે એમાં તો. વળી કેવો છે જ્ઞાની, કેવો છે કે સ્વમ વસ્તુ વૃત્તિ મિદમ, પોતાના દ્રવ સંબંધી, સ્વ એટલે પોતાના દ્રવ સંબંધી, સ્વામ વસ્તુ વૃત્તિ, શુદ્ધાત્માનું શુદ્ધ સ્વરૂપ તેની સાથે તદ્રુપ પરિણમ તો થકો. સ્વામ વસ્તુ વૃત્તિ વિદન, વિદન વિદન પરિણમ, વિદન એટલે વેદે છે, પોતાના દ્રવ સંબંધી શુદ્ધ સ્વરૂપને તદ્રુપ થઈને વિદે છે, પરિણમે છે, અનુભવે છે. પણ પોતાનું સ્વરૂપ છે તે પોતાના પણ અનુભવે, પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં પોતા પણ જણાય છે માટે પોતા પણ એનો અનુભવ કરે છે. ભલી કેવો છે કે આત્મા આત્માનુભવ અનુભવ વિવશ ચેતંદ્ર તેના આસ્વાદના મહિમા વડે ગોચર છે. ઠીક કેવું છે આત્મા, આત્મા એટલે ચૈતન્ય દ્રવ કેવું છે, પોતાનું સ્વરૂપ કેવું છે કે પોતાના અનુભવના સ્વાદના મહિમા વડે ગોચર થાય એવું છે. અહીંયા નીચે છદ્મસ્થ દશામાં આંખથી જેમ દેખાય એમ પ્રદેશો દેખાશે નહીં, તો આંધળાને સાકર દેખાય નહીં, પણ આંધળાને સાકર નો સ્વાદ આવે ને દેખતાને સાકર નો સ્વાદ આવે એમાં ફેર શું પડે, બેને બેને એક સરખો જ આવે, ફક્ત આંધળો દેખતો નથી સાકર ને કે આ કેટલી સફેદ છે કે પીળી છે, દેખતો દેખે છે પણ દેખવાનું અહીંયા પ્રયોજન નથી, અનુભવવાનું પ્રયોજન છે, તો પ્રયોજન સિદ્ધ થાય છે. અહીંયા આત્માને જોવાની જરૂર નથી, એના પ્રદેશ કેવા છે જોવાની જરૂર નથી, અનુભવવાની જરૂર છે. કોઈ અનુભવ ગોચર પદાર્થ છે આત્મા, અનુભવ ગોચર પદાર્થ છે. નીચે આત્મા દેખવા ગોચર જાણવા ગોચર પદાર્થ નથી, પણ અનુભવ ગોચર પદાર્થ છે. તો અનુભવ ગોચર પદાર્થ શેના વડે અનુભવાય, એમ શું તો કે અનુભવના સ્વાદના મહિમા વડે અનુભવાય છે, બહુ મહિમા આવે એમ કે છે. જયારે આત્માને પોતાનો સ્વરૂપ સ્વયંનો અનુભવ થાય ત્યારે એને નિરાકુર સ્વાદનો સ્વસંવેદનનો અત્યંત મહિમા આવે છે. એ સ્વાદના મહિમા વડે કેવો છે આત્મા એ અનુભવ ગોચર થાય છે. અનુભવથી અનુભવ ગોચર થાય છે, સ્વાદથી અનુભવ ગોચર થાય છે, બીજી રીતે એનું જ્ઞાન થતું નથી. અનુભવ પ્રધાન અધ્યાત્મ પ્રધાન ટીકા છે, અર્થ બીજી રીતે કરે છે. જાણવાનું શું પ્રયોજન છે એમ કે, એટલા માટે આત્મામાં આનંદ ગુણ હોવા છતાં બધા ગુણ નીચે ભિન્ન ભિન્ન પણે નથી જણાતા, ભેદરૂપે નથી જણાતા, પણ આખો અભેદરૂપ આત્મા અનુભવમાં આવે છે અને એ અનુભવના થી આખો આત્મા અનુભવ ગોચર થાય છે. એમાં કેટલા ગુણ કેવા કેવા હતા એનું કઈ પ્રયોજન નથી, કઈ લેવા દેવા નથી. જેમ કોઈ માણસને કોઈ ચીજ ખવડાવો તમે, પછી એને પૂછો કેમ લાગ્યું ભાઈ, અરે કઈ સ્વાદ છે આનો, બહુ સરસ સ્વાદ છે, આ તો ભૂલાય નહીં એવો સ્વાદ છે એમ કે. ઠીક તો કે આ શેની શેની અંદર કેટલી ચીજો નાખી છે ખબર છે, તો હવે નાખીએ છીએ તમે 25-50 ચીજો, પણ મને તો સ્વાદ થી મતલબ છે, મને 25-50 ચીજ કઈ છે એની સાથે લેવા દેવા નથી. અને એ 25-50 ચીજ ને એ વખતે સ્વાદ લેતી વખતે સંભાળવા જાય તો સ્વાદ ને ખોઈ બેસે. માટે એ એના ભેદો નું ગુણ ભેદોનો સ્વભાવ ભેદોનો કોઈ પ્રયોજન નથી, એના અનુભવ નું પ્રયોજન છે. અનુભવમાં આનંદ ગુણ નો અનુભવ છે, એમાં પણ આનંદ ગુણ ના કયા કેવા આનંદ ગુણ એ પ્રશ્ન નથી. બસ આનંદ છે, સુખ શાંતિ છે, બસ એથી વધારે કઈ પ્રયોજન નથી. આનંદ આવે છે, સુખ ને શાંતિ અનુભવાય છે, બસ વાત પૂરી થઈ ગઈ. અતિ વધારે કઈ પ્રયોજન નથી. બીજા ભલે આનંદ ગુણ હોય, લાખો કરોડો અબજો ગુણ હોય, શું કામ છે? શું કે છે? જ્ઞાની ને ચૈતન્ય દ્રવ એટલે પોતાનો આત્મા પોતાના આસ્વાદ ના મહિમા વડે ગોચર છે, પોતાના અનુભવ ના મહિમા વડે ગોચર છે. અનુભવ ગોચર થાય છે અને અનુભવ ગોચર થાય છે એમાં અનંત મહિમાવંત છે એવો અનુભવ ગોચર થાય છે. ભોળી કેવો છે? જ્ઞાન પર્યાય દ્વારા નાના પ્રકારો એમને મટાડતો થકો. જ્ઞાન પર્યાય દ્વારા વિશેષો દયમ કીધું ને, વિશેષ નો ઉદય હોય છે. ભલે નિયાકારે અનેક નિયાકારે અનેક આકારે જ્ઞાન થાય, અનેક પ્રકારે જ્ઞાન થાય, જ્ઞાન પર્યાય દ્વારા વિશેષ જ્ઞાન પર્યાય દ્વારા વિશેષ નો અર્થ જે કર્યો છે. જ્ઞાન પર્યાય દ્વારા ઉદયમ નાના પ્રકારો એટલે અનેક પ્રકારો એમને મટાડતો થકો, તેને ગૌણ કરતો થકો. મટાડતો થકો એનો એટલે લક્ષ્ય માંથી એને દૂર કરતો થકો. જ્ઞાકારો મટી જાય છે એટલે જ્ઞાન ની પર્યાય નો નાશ કરવો છે એમ નથી, એને લક્ષ્ય ને માર મૂકી દે છે. એને જોતો નથી, એની સામું જોતો નથી. અને નિર્વિકલ સ્વરૂપ ને જોવે છે તો જે વિશેષ આકારો છે એ મટીને સામાન્ય સ્વરૂપે થાય છે, ઉપયોગ પણ એકાકાર થાય છે, એ રીતે પણ એને મટાડતો થકો. સ્વવિકલ્પ દશામાં અનેક પ્રકારો છે, નિર્વિકલ્પ દશામાં તો એકાકાર છે. નિર્વિકલ્પ દશા બહુ અલ્પ અલ્પકાળ હોય, સ્વવિકલ્પ દશા ચોથે પાંચમી ગુણ લાંબો કાળ હોય. એમાં શું કરે કે સ્વવિકલ્પ દશામાં અનેક પ્રકારે થતા જે જ્ઞાન ના કલોલો એને ગૌણ કરી નાખે, લક્ષ્ય માંથી દૂર કરી નાખે, જોયું ન જોયું કરી નાખે, જાણ્યું ન જાણ્યું કરી નાખે, એવી રીતે એને ગૌણ કરી નાખે છે. એમાં એને રસ નથી, એને મટાડ્યું કહેવામાં આવે છે. જોયું ન જોયું કેવી રીતે થાય? ટ્રાફિક નું થાય છે કે નહીં? બધો ટ્રાફિક દેખાય, ન દેખાય તો અમુક એક્સિડન્ટ થાય. તારા બાપુર તો પ્રયોજન છે. કોઈ પૂછે કોણ કોણ હામો મળ્યું, ઘણા માણસ કેટલી ખબર છે, કોણ કોણ ની ખબર નથી. કેમ કે મારે કોણ કોઈની સાથે પ્રયોજન નતું, સામે વાહન ઘણા હતા, માણસો ઘણા હતા, એથી મને કઈ લેવા દેવા નથી. એટલે જોયું તો ખરું, કોણ હતા એ જોયા, ન જોયા બરાબર, એનું નામ ગૌણ કર્યું. હોળી કેવો છે? સામાન્ય કલયન નિર્ભેદ સત્તા માત્ર વસ્તુ નો અનુભવ કરતો થકો. નિર્ભેદ સત્તા માત્ર વસ્તુ જે પોતા સ્વરૂપ છે એને પોતા રૂપે અનુભવ કરતો થકો. નાની નિર્જરા કરે છે એમ લેવું છે, નાની નિર્જરા કરે છે. હવે દરેક માં પાછું મુમુક્ષુ એ પ્રયોજન લેવું છે. જેટલા જ્ઞાની ના બોલ લીધા એટલા જ્ઞાની ના બોલ માં મુમુક્ષુ એનું અનુસરણ કેવી રીતે કરવું કરે, અથવા મુમુક્ષુ એટલે પોતે અહીંયા પોતે કેવી રીતે અનુસરણ કરે એ વાત સાથે સાથે એને વિચારી લેવી જોઈએ. નહીં તો આ શ્લોક નો અર્થ છે એ આપણે વાંચી ગયા, સાંભળી ગયા, વિચારી ગયા, પતી ગયો આપણે તો કઈ લેવા કે લેવા એમ થઈ જાય એમ નહી. વર્ષો સુધી સ્વાધ્યાય કરવા છતાં સ્વાધ્યાય નિષ્ફળ કેમ જાય છે? એ પોતાની ભૂમિકાનું પ્રયોજન વિચારતો નહીં હોવાને લીધે. સીધો પ્રશ્ન પૂછીએ, એમ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કરતા આખી જિંદગી અનેક વર્ષો સુધી શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, સાંભળ્યું, ગુરુદેવના પ્રયોજન સાંભળ્યા, બધું ઘણું કર્યું, કેમ કઈ સફળતા ન મળી? એ બધી વખતે એને પ્રયોજનને એકોર મૂક્યું હતું માટે, પોતાની ભૂમિકાનો વિચાર નહોતો કર્યો, માટે પોતાની ભૂમિકાને શું સંબંધ છે, કેટલું છેટું છે, કેવી રીતે એનો એપ્રોચ થાય, એ બધા પડખેથી એનો જે ઉહાપો કરીને વિચાર કરવો જોઈએ, એ પ્રકારની વિચારણામાં ન આવ્યો. માટે પ્રયોજનને એકોર મૂકીને જે સ્વાધ્યાય કર્યો એ બધો વ્યર્થ ગયો. થોડાક સ્વભાવ થયા એ ગણવાની, એ વ્યર્થ છે એમ જ ગણવું, સમજાનું. થોડાક સ્વભાવ થયા એ ન ગણવા. હવે ફરીને લ્યો કે બધામાં કેવી રીતે લેવી, થોડીક સ્વાધ્યાયની પદ્ધતિ આપણે બદલો. દરેક વખતે હું ભૂલી જાઉં તો તમારે પ્રશ્ન ઉઠાવવાનો, મુક્ષુની ભૂમિકાને શું, મુક્ષુની ભૂમિકામાં એને શું કરવું જોઈએ. આવો જે કુંદાચાર્ય દેવનો કે અમૃતચંદ્રાચાર્ય દેવનો જે ઉપદેશ છે અને જ્ઞાનીનું સ્વરૂપ દર્શાવે છે, એક તો જાણે મુમુક્ષુને જ્ઞાનીનું સ્વરૂપ જાણવું એટલા માટે પ્રયોજનભૂત છે કે એને અનંતકાળથી જ્ઞાનીને ઓળખ્યા નથી, એ જ્ઞાનીને ઓળખવા માટે એને જ્ઞાનીની દશા સમજે તો કામમાં આવે. એ પણ જિજ્ઞાસાપૂર્વક જ્ઞાનીની અંતરંગ સુધી પહોંચવાની ભાવના હોય, ઓળખવાની ભાવના હોય તો, નહીતર નહીં. નહીતર પછી જાણ પણ થાય જ્ઞાની આવા હોય, જ્ઞાની આવા હોય, જ્ઞાની આવા હોય, પણ જ્ઞાની એવા હોય તારે શું, એ તો રાજા ખાજા ખાય છે, એના જેવી વાત છે. શું જ્ઞાનીને બહુ આનંદ આવે, બરાબર છે, એના આનંદ આવે, તને કઈ આનંદ આવ્યો, એની આનંદ દિશાને ઓળખે. અહીંયા આવ્યું એક અનુભવ તો થકો, આત્માનુભાવ અનુભવ વિશે આસ્વાદના મહિમા વડે ગોચર થાય છે. એ આસ્વાદ છે, એ સ્વસંવેદન છે. આસ્વાદ એટલે ચેતન દ્રવ્યો સ્વસંવેદનના મહિમા વડે ગોચર છે, સ્વસંવેદન થી મહિમા આવે છે, અથવા અત્યંત મહિમા આવતા સ્વસંવેદન આવે છે. કોઈ તમારા પ્રત્યે ક્રોધ કરે તો તમને ક્રોધ આવે છે, કોઈ તમને તમારા પ્રત્યે અણગમો બતાવે તો તમને અણગમો આવે છે, કોઈ ક્ષેત્ર તો પણ તમને એના પ્રત્યે દ્વેષ આવે કે આપણે યારે માયાચાર કરે છે, બરાબર, અન્યાય કરે તો પણ એના પ્રત્યે દ્વેષ આવે કે અન્યાય કરે છે, એમ અનેક પ્રકારે લાગણી તો થાય છે ને. તો પછી જ્ઞાનીનું સ્વસંવેદન જોઈને, આનંદ અને શાંતિ જોઈને કેમ નથી આવતો, આવું જોઈએ કે નહીં, એમ કે છે. હા, એટલા માટે આ પ્રયોજનભૂત છે. જો જ્ઞાનીની દશા જાણે તો એવી દિશાનો પોતે અભિલાષી હોય છે તો એને આવિર્ભાવ થવાનો પ્રસંગ છે, અથવા સમીપતા થવાનો પ્રસંગ છે. એ વખતે એને એમ થાય કે મારી આવી દિશા ક્યારે થાય, હું આ કેવી રીતે પરિણમન કરું, એ રીતે નિર્જરાધિકાર, એ રીતે ઘણો પ્રયોજનભૂત છે. અહીંયા ચતુર્થ ગુણ સ્થાન વર્તી જ્ઞાની લીધો છે પહેલેથી, તે અધિકાર શરૂ કર્યો છે ને એમાં ભોગી લીધો છે, યોગી નથી લીધો, ત્યાગી નથી લીધો, પણ ભોગી લીધો છે, એટલે ચતુર્થ ગુણ સ્થાન વાળો લીધો છે. જ્ઞાની શુકરમાં એમ લીધો, કુંકુંદાચાર્ય ને એવી રીતે નિર્જરાનું સ્વરૂપ એવી રીતે સમજાવવાનું કારણ શું, બહારની દશા તું જોઈશ તો ભૂલો પડીશ, અંદરની દશા જોઈશ તો એને ઓળખીશ તો નિર્વાણ પદ ને પામીશ, ઓળખાવા માટે એ વાત કરે છે. બે દશા કોન્ટ્રાડિક્ટરી છે, એકદમ પરસ્પર વિરુદ્ધતા છે. ત્યાગ પછકાણ કઈ નથી, હવે જે સમય દ્રષ્ટિ છે કે ત્યાગ પછકાણ કઈ નથી, અને ત્યાગ વસ્તુ કોઈ ન, ક્ષણિક રાજા માટે લખ્યું ને કે કોઈ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો, એને એની અંતરંગ દશા શું છે એ સમજાવવાનો અહીં અભિપ્રાય છે. એટલા માટે કે જ્ઞાની ઓળખાય, પૂર્વકર્મના પ્રારબ્ધ યોગે ભોગ ઉપભોગમાં રહેલા જ્ઞાન પણ ઓળખી શકાય એવું ખાસ પ્રયોજન વિચારીને એવી પદ્ધતિથી આ અધિકાર લખ્યો છે. નિર્જરાધિકાર એ પદ્ધતિથી લખ્યો છે આચાર્યને. દૃષ્ટિકોણ છે કહેવાનો, એ દૃષ્ટિકોણને ન સમજવામાં આવે તો ઓગે ઓગે સ્વાધ્યાય થાય, ઉપસંજ્ઞાની નિવૃત્તિ થાય નહીં. ઉપસંજ્ઞાય તો આખું જગત કરે છે ધર્મ. અહીંયા આવીને ઉપસંજ્ઞા રાખી કે ઉપસંજ્ઞાએ સ્વાધ્યાય કર્યો પતિ કઈ વાત, એને કઈ કામનું આવશે, કામમાં આવશે નહીં. બહુ મહત્વનો વિષય છે. એ રીતે નાની અત્યંત મગ્ન થઈને અનાકુળ સુખને આસ્વાદે છે, એ સ્વરૂપમાં લીન થાય છે. કેમ કે એવું મહાન સ્વરૂપ છે, માટે એની મહાનતાને, સ્વરૂપની મહાનતાને પીછાણવી રહી. ભોળી જે કર્મ સંયોગે વિકલ્પ રૂપ ભાવ આવે છે, જેને અજ્ઞાની સુખરૂપ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે. આ બહુ પ્રયોજનભૂત વાત કરી છે. જ્યાં જ્યાં પોતે સુખપણે માને છે કે અથવા વેદે છે ત્યાં દુઃખ છે, પરંતુ એ દુઃખ છે એ વાતને બહુ જ અંદરથી અવલોકન કરીને તપાસવી, અંતરના ઉનાળમાં જઈને એને તપાસવી પડે તો ખબર પડે કે આ સુખની કલ્પના થઈ હતી પણ હતું દુઃખની અંદર. બાકી યુક્તિથી જાણે તો ઉપસંજ્ઞા ન મટે કાંઈ, યુક્તિથી જાણે તો કાંઈ ઉપસંજ્ઞા ન મટે. ભાઈ ખાતા ખાતા થાક લાગ્યો માટે સુખ નતું, દુઃખ હતું, પશ્ચાત દુઃખ તે સુખની યુક્તિ થઈ. ભલે તે યુક્તિ અનુભવ પ્રધાન છે તો પણ આખરમાં તો યુક્તિ છે, તે યુક્તિ છે. હા, મુમુક્ષુની ભૂમિકામાં પ્રથમ નો અર્થ એ છે. મિત્રોની ઘણા એમ કહ્યું કે જ્ઞાની છે ને એને સુખનો અંતર સુખનો એનો અનુભવ છે માટે દુઃખરૂપ લાગે છે, એમ નથી લેવું, એમ નથી લેવું. મુમુક્ષુની ભૂમિકામાં પ્રથમ એટલે મુમુક્ષુની ભૂમિકામાં દુઃખરૂપ લાગવું, જો દુઃખરૂપ ન લાગે તો હજી ઘણો દૂર છે એમ નક્કી થાય છે. દુઃખ ને દુઃખરૂપ નથી જાણતો એનો કે જ્ઞાન જાડું છે, નિર્મળ નથી થયું એટલું, ભૂમિકાની નિર્મળતા. ત્યારે એમને પોતાના અનુભવથી એ વાત લખી. એ વાતમૃતમાં પણ આવે છે કે જો મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમોનો અનુભવ ઘટીને જ્ઞાન નિર્મળ થયું હોય તો મુમુક્ષુને વિકલ્પ દુઃખરૂપ લાગવા માંડે, અને એ દુઃખરૂપ લાગવા માંડે તો એ વિકલ્પોથી ખસવાનો સહજ પ્રયત્ન ઉપજે, નહીતર સહજ પ્રયત્ન ન થાય. અને એ દુઃખમાં એને સુખ લાગે છે, એને છોડે કેવી રીતે? જે વિકલ્પ દુઃખરૂપ છે એ સુખરૂપ અનુભવાય છે તેને છોડે કેવી રીતે? છોડવાનો અવસર ન આવે. જ્ઞાન પર્યાય દ્વારા અનેક પ્રકારો તેમને મટાડતો થતો. આ તો ખાસ પ્રયત્ન કરવા જેવો છે. જ્ઞાન વિશેષને ગૌણ કરીને વિશેષમ ઉદયમ હૃદયત, એટલો શબ્દ છે, વિશેષ ઉદયમ ભ્રશ્યત, વિશેષ ઉદયમ ભ્રશ્યત, એટલે જ્ઞાનના વિશેષ પર્યાયો અને પ્રકારોને ગૌણ કરવા, મટાડવા, દુર્લક્ષ કરી નાખવા. એ તો મોક્ષુ એનો જે ચાલતો પરિણમનમાં પ્રયત્ન અવશ્ય અવશ્ય કરવા જેવો છે. પોતાને કોઈ રાગ દ્વેષ વાળી વાતને છોડી ન આવતો એનું કામ નથી. એમ કાંઈ તો જ્યાં જ્ઞાનના જ્ઞાકારોને ગૌણ કરવા છે તો રાગને ને દ્વેષને મુખ્ય કર્યાનું તો કામ જ નથી એમ કે છે. રાગ ને દ્વેષને તો ગૌણ કરવા જ પડે. આ તો જ્ઞાનના પર્યાય સુધી વાત લીધી છે, જ્ઞાનના વિશેષોને ગૌણ કરવાની વાત છે. જ્યાં જ્ઞાનના વિશેષોને ગૌણ કરવાની વાત છે ત્યાં રાગને મુખ્ય કરવાની વાત હોય નહીં, તો કહેવાની પણ જરૂર રહેતી નથી. એમ એક માણસ રાત્રે ભોજન ન કરે તો પછી બીજું પાપ કરવાનો તો પ્રશ્ન રહેતો જ નથી, મોટું પાપ કરવાનો તો પ્રશ્ન નથી રહેતો. એમ છે તો પછી રાત્રે બીડી પીવી કે નહીં, વ્યસન ગયા રાતનું કે નહીં, એ તો પ્રશ્ન જ નથી રહેતો. સાદો ભોજન ન લેવાય તો પછી વ્યસન વાળાની તો વાત જ રહેતી નથી. એમ છે, એમાં તો વિશેષ હિંસા છે. એમ જ્ઞાનના અગ્નિકારો ને ગૌણ કરવા છે તો રાગદ્વેષ ને મુખ્ય કરવાનો પ્રશ્ન રહેતો નથી. મોક્ષની ભૂમિકામાં કોઈ પકડ છોડી ન શકતો હોય એને એ વિચારવું જોઈએ, જ્ઞાની તો જ્ઞાનના અગ્નિકારો ને ગૌણ કરે છે અને હું એ જ્ઞાનના અગ્નિકારો ને ગૌણ કરીશ તેથી જ્ઞાની થશે, તો પછી રાગ અને દ્વેષ ને મુખ્ય કરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો, એ તો પ્રશ્ન જ નથી. એમ પોતાના પ્રયોજનને અનુસરીને એ વાતનું અનુસંધાન મેળવવું જોઈએ. મારી પકડ છૂટતી નથી, હું કહું બરાબર મારા રાગ પ્રમાણે બધું થવું જોઈએ. જ્ઞાને જ્ઞાનાકારો ને ક્યાંથી ગૌણ કરીશ, પછી રાગ ને ગૌણ થતો નથી, જ્ઞાનાકારો ને ક્યાંથી ગૌણ કરીશ, એમ લેવું છે.
ભગવાન.